તારીખ 17/6/1996 શ્રી સમયસર ગાથા 275 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 253
કે ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરનારને શુભ ભાવ તો સહેજે થાય છે. એ શુભ ભાવમાં એની પ્રતિત રૂચિ અને વિશ્વાસ તો નથી ને, આ એને જોઈ લેવાનું. કેમ કે મોક્ષ માર્ગ તો દર્શન જ્ઞાન ચારિત્રથી છે. તો દર્શન જ્ઞાન સંબંધે શું કર્યું? ચારિત્રમાં તો શુભ ભાવ થાય વિતરાગતા નો હોય ત્યાં સુધી, અને જો એમાં એને શ્રદ્ધા હોય પ્રતીત હોય તો ચારિત્ર ગુણના વિકારમાં એને શ્રદ્ધા કરી શ્રદ્ધા જ્ઞાનનો વિષય પડ્યો રહ્યો. એનો એ વિષયને એને ખબર ન રહી. અને મોટા ભાગે ધર્મના ક્ષેત્રમાં શ્રદ્ધા જ્ઞાનના વિષયને પડતો મૂકીને ચારિત્રમાં જે શુભ રાગ થાય છે દેવગુરુ શાસ્ત્ર સંબંધીનો, એને ધર્મ માનીને જીવો પ્રવૃત્તિ કરે છે, પ્રવૃત્તિ વધારે છે, એની શ્રદ્ધા કરે છે, અને સરવાળે સંસાર પરિભ્રમણમાં ચાલુ રહે છે. મોક્ષને શ્રદ્ધતો નથી એટલે મોક્ષના કારણને પણ શ્રદ્ધતો નથી. એટલે તો એમ કીધું કે શાસ્ત્ર ભણવાનું ફળ ભિન્ન વસ્તુભૂત પોતાના જ્ઞાનમય આત્માનું જ્ઞાન છે. એ જ્ઞાન પડ્યું રહ્યું અને શુભરાગથી પોતાને ધર્મ થશે એમ માનીને શુભરાગ એણે કર્યો અને વધાર્યો. અનંતવાર એ જ કર્યું એણે. આ મોટી ભૂલ થઈ. આ મોટી ભૂલ અહીંયા થોડી ટીકાકાર આચાર્ય મહારાજે વ્યવસ્થિત થોડી વાત કરી છે. કેટલીક પાયાની વાત કરી છે, એ વિચારવા જેવી છે. અભવ્ય જીવ નિત્ય કર્મફળ ચેતનારૂપ વસ્તુને શ્રદ્ધે છે, પરંતુ નિત્ય જ્ઞાન ચેતના માત્ર વસ્તુને નથી શ્રદ્ધતો. કારણ કે અભવ્ય સદાય સ્વ પરના ભેદ વિજ્ઞાનને અયોગ્ય છે. શું કહે છે આચાર્ય દેવનું વજન ક્યાં છે? ભેદ વિજ્ઞાન ઉપર. તું ભેદ વિજ્ઞાન કર, જુદો પડતો રાગ સાથે, શુભરાગ સાથે અને શરીર આદિ પરદ્રવ્યો સાથે તારું જે એકત્વ થઈ રહ્યું છે એનાથી જુદો માર્ગી છે એમ કહેવું છે. શું કહે છે કે નિત્ય કર્મફળ ચેતનારૂપ વસ્તુને શ્રદ્ધે છે. એટલે અભવ્ય જીવ સદાય ત્રણેકાળના અભવ્ય જીવો, કર્મફળ ચેતના કોને કહેવાય? ભરક્ષોકના પરિણામ. મને ક્લેશ ન થવો જોઈએ એટલે કષાયની તીવ્રતા ન થવી જોઈએ અને કષાયની મંદતા થવી જોઈએ, એમાં એની શ્રદ્ધા છે. એટલે એને એ ચાહે છે ને એને ઈચ્છે છે, એની રુચિ છે, એની જરૂરત છે એને. પરંતુ નિત્ય જ્ઞાન ચેતના માત્ર વસ્તુ જે આત્મા આત્મા છે એ જ્ઞાન ચેતના છે. આત્મા સદાય જ્ઞાન ચેતનારૂપ વસ્તુ છે, એની શ્રદ્ધા એને નથી. આત્મા એકલો શુદ્ધ જ્ઞાનમય છે, એ મારું સ્વરૂપ છે, એ મારા શ્રદ્ધાનો વિષય છે, એ વાત એની શ્રદ્ધામાં નથી. એને તો કશાય તીવ્ર થવો ન જોઈએ અને કશાય મંદ રહેવો જોઈએ. એ કર્મનું ફળ છે, એ તો વૃક્ષોપ છે, કર્મનું ફળ છે. એને શ્રદ્ધા છે, એને ઈચ્છે છે, એને ચાહે છે, એની રુચિ છે, એની જરૂરત છે એને. આમ છે કેમ એમ કરતો નથી? શા માટે જ્ઞાન ચેતનારૂપ વસ્તુને શ્રદ્ધતો નથી? કે જ્ઞાન ચેતનાને શ્રદ્ધવાના કારણભૂત જે ભેદ વિજ્ઞાન છે એ ભેદ વિજ્ઞાન માટે તે અયોગ્ય છે, એની યોગ્યતા જ નથી, એટલે કરતો નથી. એક પ્રશ્ન ઉઠાવી આપણે વાતને વધારે સ્પષ્ટ કરવા માટે. એક જીવ એવો લઈએ આપણે કે જે ધર્મના ક્ષેત્રમાં ધર્મ બુદ્ધિએ ઘણી ધર્મની ક્રિયા કરે છે, પૂજા ભક્તિ વિધિ વિધાન શું, અને એને કશાયની ઘણી મંદતા વર્તે છે, પણ પોતાના રાગથી ભિન્ન થવાનો એને જરાય પ્રયત્ન નથી, અને એ દિશામાં એ કોઈ વિચારી શકે એવી યોગ્યતા પણ નથી. એને એટલી બધી શ્રદ્ધા છે, પોતે જે મંદ કશાયમાં ડૂબેલો છે અથવા માનેલા ધર્મને પાળે છે એમાં એ એટલો બધો વ્રત સંયમ પણ કરે કે બસ આ ધર્મ છે ને આમ કરવાથી કર્મની નિર્જરા થાય ને મોક્ષ થાય. તપ પણ આપણે તપશ્ચર્યા પણ કરીએ છીએ, પૂજા ભક્તિ પણ કરીએ છીએ, તન્મન ધનનું સમર્પણ પણ કરીએ છીએ, કશાયની મંદતામાં ખૂબ રહીએ છે, જીવન પર્યંત કશાયની મંદતામાં રહીએ છીએ. બીજાને જગતના લોકોને એમ લાગે આ શું ધર્મ કરે છે, આખી જિંદગી અને આખો દિવસ બસ આને ધર્મ ધર્મ ને ધર્મ, બીજું કઈ નથી. ક્યાંક જાય કે ભાઈ થોડુંક જોને આપણે કઈક થોડુંક અમારું મોઢું બંધ છે, શું કે અમારું મોઢું બંધ છે, કાયમ એવું રાખે, અને એક જીવ બીજો એ બોલ્યો કે એવી ધર્મક્રિયામાં મન કશાયમાં નથી. પ્રકૃતિમાં ક્રોધાદિક પણ હોય, પ્રકૃતિમાં ક્રોધ પ્રકૃતિ વાળો પણ હોય, કોઈને એમ લાગે કે હું આ શાસ્ત્રો વાંચે છે પણ ગુસ્સાનો ક્રોધનો તો પાર નથી, માન હોય ક્રોધ હોય હું, પણ એને ભેદજ્ઞાનની વાત રૂચે, મારે ભેદજ્ઞાન ગમે ત્યારે પણ મારે ભેદજ્ઞાન કર્યા વિના છૂટકો નથી, મારે ભેદજ્ઞાન કરવું જોઈએ. જડ અને ચેતન ભિન્ન છે એ વાત સાંભળતા એની રૂચિ, જડ ચેતનની ભિન્નતા અને રાગ અને જ્ઞાનની ભિન્નતાની વાતો સાંભળતા એની રૂચિ કામ કરવા માંડે અને રૂચે એ વાત. પ્રકૃતિમાં ભલે ક્રોધમાન હોય કે ત્યાં એનો દેખાવ બગડેલો હોય, કુલાજીવનો દેખાવ સારો હોય, આનો દેખાવ એવો સારો ન લાગે. હવે કેવી રીતે એને માપવું, કેવી રીતે યોગ્યતાને કેવી રીતે માપવું, કયો કે જે પહેલો કરે છે એ તો અભવ્ય પણ કરે છે અને પોતે પણ અનંત વાર કર્યું છે, એક ભેદ વિજ્ઞાન કર્યું નથી. જે ભેદ વિજ્ઞાન કરવા યોગ્ય શ્રદ્ધા ધરાવે છે એનો ગમે ત્યારે મોક્ષ થશે, પણ જે ભેદ વિજ્ઞાન માટે અયોગ્ય છે અને શુભ રાગને ઉપાધેય માનીને એને એકત્વમાં પડ્યો છે અને એનું એકત્વ ઘણું દ્રઢ કર્યું છે, એ ગમે તે કરે તો પણ કર્મના ફળને, કર્મફળ ચેતનાને શ્રદ્ધે છે, એનું ફળ સારું આવશે એમ શ્રદ્ધે છે. હું કર્મફળ ચેતનામાં શું લીધું છે કે હું જે પરિણામ કરું છું, જે ધર્મ સાધુ છું, એના ફળમાં મને બધી અનુકૂળતાઓ રહેશે, અહીંથી દેવલોકમાં જઈશ, પાછો ત્યાંથી મનુષ્ય થઈને પાછો હું પાછો દેવલોકમાં ફરી ફરીને જઈશ, મનુષ્યમાં પણ મને કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતાઓ ન રહે માટે બધી શ્રદ્ધા બધા પ્રકારના હું પુણ્યને દાનને દયાને ધર્મ કરું. એ કર્મના ફળમાં એને વિશ્વાસ છે. કેવું છે કર્મનું ફળ? કે પુણ્યનું ફળ છે, એ કર્મનું ફળ છે, માટે એને કર્મફળ કહ્યું છે. પુણ્યના ફળને કર્મફળ કહ્યું છે, એ એને રૂચે છે, એ એને જરૂરત લાગે છે, એમાં એની શ્રદ્ધા છે. તે જીવ ભેદ વિજ્ઞાનને અયોગ્ય છે, એ કદી પણ ભેદ વિજ્ઞાનનો પુરુષાર્થ નહીં કરે, એટલે એને સાંભવ અને મોક્ષ કદી નહીં થાય. માટે તે અભવ્ય જીવ કર્મથી છૂટવાના નિમિત્તરૂપ જ્ઞાન માત્ર ભૂતાર્થ સત્યાર્થ ધર્મને નથી શ્રદ્ધતો, ભોગના નિમિત્તરૂપ શુભ કર્મ માત્ર અભૂતાર્થ ધર્મને શ્રદ્ધે છે. શું છે, શેમાં એને શ્રદ્ધા છે? કે માટે તે અભવ્ય જીવ કર્મથી છૂટવાના નિમિત્ત રૂપ જ્ઞાન માત્ર ધર્મ. કેવો કોણ? હું જ્ઞાન માત્ર છું. એવું જે પોતાનું જ્ઞાનમય પરિણમન, તે જ્ઞાન માત્ર ધર્મ છે. અને ધર્મને જ્ઞાન માત્ર કીધો છે. આત્મા તો જ્ઞાન માત્ર છે, આત્મા તો જ્ઞાન માત્ર છે, પણ હું જ્ઞાન માત્ર છું એવું જે આત્મામય પરિણમન, આત્મા રૂપ પરિણમન, તે પણ જ્ઞાન માત્ર ધર્મ છે. ધર્મને કેમ ત્યાં અહીંયા જ્ઞાન માત્ર કીધો? કે અહીંયા રાગ રહિત વિતરાગી ધર્મની વાત કરવી છે. શુભરાગને જે લોકો ધર્મ માને છે એ વાત નહીં. એકલું જ્ઞાન, માત્ર જ્ઞાન એટલે એકલું જ્ઞાન, એકલું જ્ઞાન જે સ્વરૂપાશ્રિત પરિણમે એટલો ધર્મ છે. જોડે શુભરાગ થાય એ ધર્મ નથી. એટલે ધર્મને વિતરાગી નહીં કહેતા, જ્ઞાન માત્ર કહી દીધું. જ્ઞાન માત્ર કહેતા રાગ રહિત પણ લઈ લેવું છે. માટે તે અભવ્ય જીવ કર્મથી છૂટવાના નિમિત્તરૂપ જે જ્ઞાન માત્ર ધર્મ, એ ભૂતાર્થ ધર્મ છે. એ સત્યાર્થ એટલે સાચો ધર્મ છે, એ સમ્યક ધર્મ છે. તેને શ્રદ્ધતો નથી, એવો તો કાંઈ ધર્મ હતો હશે. હવે તમારે બધા જ્ઞાનની વાતો કરવી છે. ધર્મ ક્યાં કરવો છે? એક બી ખાવાનું છોડો તો ખબર પડે કેવી રીતે ભૂખ્યા રહેવાય છે. કહે છે કે નથી કહેતા? હે, કાંઈ વાતો એ બધા થાય નહીં. એટલી વાતો કરવાથી કાંઈ ધર્મ થઈ જાય એમ કહે છે ભાઈ. વેદ જ્ઞાનનો અંદરમાં પુરુષાર્થ કરવાની એક વાત છે, પણ એ વાતમાં એની ચાંચ બૂરતી નીવડી શું? એક ભાઈ મને હતા કે 10 ઉપવાસ કયો ને તો હાલતા ચાલતા કરી દઉં. હાલતા તમે એમ કહો 10 ઉપવાસ કરવાના છે તો તરત 55 લઈ લો. પણ તમે ઓલી જે વાત કરી કે જરાક અંતર અવલોકન તો કરો. રાગ શું કામ કરે છે, જ્ઞાન શું કામ કરે છે, એ નથી થતું. એ વાત જ સમજાતી નથી. એ શું કરવું એ જ ખબર પડતી નથી. એમાં શું કરવું એ જ ખબર નથી પડતી. જો ઠીક શ્રદ્ધા તો કરે ક્યાંથી એને? એમાં વિશ્વાસ તો આવે ક્યાંથી? હજી તો અવલોકનની વાત છે, ભેદના તો આગળની વાત છે. પાછી માથા કેમ લાગે છે? તો આપણે ઘણી વાર વાત થઈ છે કે હાબુ બનાવવા જેટલી માથાકૂટ એમાં નથી. સાબુ ખૂબ બનાવેલા છે, એમાં એક એક ઘણનું ધ્યાન રાખવું પડે કે ન રાખવું પડે? બગડી જાય તો હે? એટલી બધી માથાકૂટ નથી, કેમ કે એમાં બે ચીજ છે. ઓલામાં તો ઘણી ચીજ છે. કેટલી ચીજ આવતી હશે ભગવાન જાણે? હે, ઘણી ચીજ આવે. બધાનું પ્રમાણ સાચવવું પડે અને એનો પ્રોસેસ ચાલતા હોય ત્યારે બરાબર માથે ઊભા રહીને ધ્યાન રાખવું પડે. એટલી માથાકૂટ નથી. અહીં તો બે ચીજ છે, એક જ્ઞાન અને એક રાગ. બે ચીજ છે આમાં. જ્ઞાન તે હું છું અને આ રાગાથી મલિન આકુલતા વાળા દુઃખદાયક ભાવ છે તે હું નથી. રાગ તે હું નથી એમાં રાગની માથાકૂટ મટે છે કે થાય છે? મટે છે. એમાં તો માથાકૂટ એટલે આકુલતા થાય છે ને, એમાં તો રાગની આકુલતા મટે છે. વેદજ્ઞાન કરે જીવ તો એને આત્માની શાંતિ પ્રગટે. માથાકૂટ થઈ કે માથાકૂટ મટી? કે માથાકૂટ મટે છે, પણ અંદરનું કામ સૂક્ષ્મ છે અને પોતાની અયોગ્યતા છે એટલે એને અઘરું લાગે છે. પણ રુચિ લાવીને જો કરવા માગે તો બરાબર થઈ શકે એવું છે. એને જરૂરત દેખાવી, જરૂરિયાતમાંથી રુચિ પ્રગટે છે અને રુચિમાંથી પુરુષાર્થ પ્રગટે છે. દરેક કામમાં, એક એક કામમાં, આ કામ હોય કે સંસારનું કામ હોય કે કોઈ બી કામ હોય, જરૂરિયાત લાગે એ જરૂરિયાતમાંથી રુચિ પ્રગટે અને રુચિમાંથી પુરુષાર્થ પ્રગટે. એનો પ્રોસેસ જ આ છે પુરુષાર્થનો. તે અભવ્ય જીવ કર્મથી છૂટવાના નિમિત્ત રૂપ જ્ઞાન માત્ર એવો જે સત્યાર્થ ધર્મ એને શ્રદ્ધતો નથી, પરંતુ ભોગના નિમિત્ત રૂપ જે શુભ કર્મ માત્ર છે, પુણ્ય ભાવ, શુભ ભાવ, કે જેનાથી ભોગ ઉપભોગની સામગ્રી મળશે, એવા ભોગના નિમિત્ત રૂપ શુભ કર્મ માત્ર અભૂતાર્થ ધર્મને શોધે છે, જે આત્મામાં એ ધર્મ નથી. અભૂતાર્થ કેમ કીધો? કે એવો ગુણ આત્મામાં નથી. જ્ઞાન ગુણ આત્મામાં છે, પણ શુભરાગ કરવાનો કોઈ ગુણ આત્મામાં નથી. એ તો વિભાવ છે, દોષ છે. દોષ કરવો એ આત્માનું સ્વરૂપ નથી, એ આત્માનો સ્વભાવ નથી. તેથી તે અભૂતાર્થ ધર્મના શ્રદ્ધાન, પ્રતીતિ, રુચિ અને સ્પર્શનથી, તેથી જ તે અભૂતાર્થ ધર્મના શ્રદ્ધાન, પ્રતીત અને રુચિ અને સ્પર્શનથી ઉપરના ગ્રેવિક સુધીના ભોગ માત્રને પામે છે. શુભના શ્રદ્ધાનથી ઘણું શુભ કરે, મુનિ દીક્ષા અંગીકાર કરે, બધા જ પાપના ધંધા અને પાપના કાર્યોને છોડે અને 28 મૂળગુણ અને જીનોક્ત વ્યવહારને પાળે, એના ફળમાં નવમી ગ્રેવેક, ઉપરની ગ્રેવેક સુધી જાય. ઉપરમાં નવમી ગ્રેવેક છેલ્લી છે, મિથ્યા દ્રષ્ટિનું સ્થાન, પુણ્યના ફળમાં ત્યાં સુધી જાય. નવમી ગ્રેવેક સુધીના ભોગ માત્રને પામે છે, એટલે દેવલોકમાં ઘણી ભોગ સામગ્રી મળે એવી સ્થિતિએ જાય છે, પરંતુ કદાપી કર્મથી છૂટતો નથી. એટલે કર્મથી મોક્ષ નહીં થાય. કર્મ બાંધશે, પુણ્યકર્મ બાંધશે, એનું ફળ ભોગવશે. ફળ ભોગવતા પાપ બાંધશે, પાછો એનું ફળ ભોગવશે. આમ પુણ્યપાપના ચક્કરમાંથી, એટલે કર્મના ચક્કરમાંથી નહીં છૂટે અને મોક્ષ પામવાનો નથી. તેથી તેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનના અભાવને લીધે સાચું શ્રદ્ધાન પણ નથી. સાચો ધર્મનો શ્રદ્ધા નહીં હોવાથી એને ખરેખર સાચું શ્રદ્ધાન નથી. આ તો હજી વ્યવહાર શ્રદ્ધાની વાત છે. ધર્મ આવો હોય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને વિતરાગી સમ્યક ચારિત્ર, એવો ધર્મ હોય, પણ શુભ રાગના કોઈ પણ પ્રકારને ધર્મ માની શકાય નહીં. આમ હોવાથી નિશ્ચય નહીં વડે વ્યવહારની નો નિષેધ યોગ્ય જ છે. આ તાત્પર્ય કાઢ્યું આ. આમ વસ્તુ સ્થિતિ હોવાથી જે શુભ ભાવના પરિણામ છે તે સ્વરૂપના આશ્રયે નિશ્ચય ધર્મના પરિણામ કરવા માટે નિષેધ કરવા યોગ્ય છે, એને વળગવા જેવું નથી. શુભ ભાવને વળગી ન રહેવાય એમ કે છે. વળગી રહીએ તો શુદ્ધતાનો અવસર આવે. ગુરુદેવે બચાવ્યા, નહીતર સંપ્રદાય સામું જુઓ, સમય સારખી છે, એ પરિસ્થિતિ છે. લોકોને પુણ્યમાં શ્રદ્ધા છે, વિતરાગી ધર્મની વાત ક્યાંય નથી. જાણતા નથી કેવી રીતે કરે, પોતે જાણતા નથી કેવી રીતે કરે, ખબર નથી કેવી રીતે કરે. પંચમકાળ છે, પણ એનું તાત્પર્ય શું? પંચમકાળ છે એ વાત સાચી તમારી, માન્યું કે પંચમકાળ છે. એનું તાત્પર્ય શું? કે આપણે આપણું કરી લેવું, નહીતર આ કાળના પ્રવાહમાં આપણે નહીં જવાના. પ્રવાહ મોટો છે, પંચમકાળનો પ્રવાહ મોટો છે, કઈ ભૂલે ચૂકે આપણે તણાઈ ન જાય એ ધ્યાન રાખવાનું છે. અંતકાળમાં શું થાય છે? અંતકાળ શું કરવા કીધું? માત્ર પુણ્ય હેતુ ધર્મ ને સાધે છે એમ નહીં, એ તો સર્વકાળમાં જઈને એમ કરે છે, મહાવીરમાં જઈને પણ એવું કરે છે. પણ પંચમ કાળની અંદર સાચા દેવગુરુ શાસ્ત્રનો જૈન થઈને નિષેધ કરે, જૈન થઈને જૈન પ્રતિમાનો નિષેધ કરે, આ સ્થાપના નહીં કરવા દઈએ. કરે તો નહીં પણ કોઈ કરતા હોય તો એને નહીં, કરશો તો અમે તો ભાન કરશું. પછી શાસ્ત્ર સાચા હોય આચાર્યોના, શાસ્ત્રોને નાશ કરી નાખો, મંદિરમાંથી બહાર કાઢો, આવા શાસ્ત્ર અમારે ન જોઈએ. અહીંથી અહીંથી પ્રકાશન થયું છે માટે, ફલાણી જગ્યાએથી પ્રકાશન થયું છે માટે અમારે ન ચાલે. સાચા શાસ્ત્રો માટે એમ લીધું. સોનગઢના ક્યાં છે? તો કુંકુંડાચાર્યના છે. લીધું છે જ્ઞાનતરાયજી એક પદ લખ્યું છે, જૈની જૈન ધર્મ કે નિંદક, જૈની જૈન શાસ્ત્ર કે નિંદક, અને જૈની જૈન પ્રતિમા કે નિંદક. ઊંડાવ સર્પિણી જોરા, શેનું જોર છે આ? આ ઊંડાવ સર્પિણી એવા પંચમ કાળનું જોર છે. સત્પુરુષનો વિરોધ કરશે, જ્ઞાનીઓનો વિરોધ કરશે, જ્ઞાનીઓના વચનોનો વિરોધ કરશે, શાસ્ત્રોનો વિરોધ કરશે, ભગવાનનો વિરોધ કરશે. નાની જાણીને ચૂપ રહીએ, જાણી ચૂપ રહીએ ઊંડાવ સર્પિણી જોરા, જાણી નાની ચૂપ રહીએ જગમે જીના થોરા. આપણે આ જગતમાં કેટલું જીવવું છે, થોડો સમય બાકી રહ્યો છે, આપણું કરી લ્યો ને. આ કાળમાં એવું થાય તો એ કાંઈ બહુ આશ્ચર્યકારી વાત નથી. પણ આપણે એમાં ક્યાંય ભૂલે ચૂકે પગ ન પડી જાય એ ધ્યાન રાખવું. ઘણો પગ પડી જાય કોઈ સગા સંબંધી બીજું ત્રીજું વ્યક્તિગત રાગ દ્વેષ આ કારણે ક્યાંક ને ક્યાંક જીવો ઘૂસી જાય છે. સ્પર્શન એટલે પ્રયત્ન કરવો, ક્રિયા કરવી, પુરુષાર્થ કરવો. સ્પર્શવું એને શું કહે છે? સ્પર્શતો નથી એટલે વિચાર કરે, પરિણામ કરે, પણ પછી આગળ આને આ ન હાલે એટલે સ્પર્શતો નથી. એમ તમને પાણીને તરસ લાગે પણ પાણી પીવું તો જોઈએ ને, અથવા પાણી માટે તમારો કંઈક પ્રયત્ન તો હોવો જોઈએ ને, તો તરસ લાગે સાચી. નહીં તો પાણી જોયું છે, પાણી જોયું છે, પાણી પીવું છે એવું કંઈ કામ આવે? સ્પર્શવું એટલે ભાવ કરવા ઉપરાંત આગળ એક પ્રયત્ન થવો, પુરુષાર્થ થવો. એ પુરુષાર્થ અનુસાર ક્રિયા થવી. થઈ ગયું હવે માત્ર એટલે થોડું, તો થોડા ભોગ ઉભોગ મળ્યા એમાં એનું શું મળ્યું? જાય પાછો એકેન્દ્રીમાં, જાય ક્યાં જાય પાછો? એ અભૂતાર્થ ધર્મ છે. શું પરિણામ? એ અભૂતાર્થ ધર્મ છે અને એ જ બધું ચાલે છે અત્યારે. તો ગુરુદેવે બચાવ્યા ને, અત્યારે એ જ બધું ચાલે છે. જોરશોરથી ચાલે છે કે નહીં? કહેવાતા જૈનના સંપ્રદાયોમાં જોરશોરથી ચાલે છે કે નહીં? કાંઈ ભેદજ્ઞાનની વાત છે? કોઈ વિચાર નથી, કોઈ વાત નથી, કાંઈ તે દિશામાં એક ડગલું પણ કોઈ નથી, ખબર જ નથી જાણે. સ્પર્શ એટલે આમ આચરણ કરવું એવો પણ અર્થ થાય, આચરણ કરવું એવું ભાવાર્થ. અભવ્ય જીવને ભેદજ્ઞાન થવાની યોગ્યતા નહીં હોવાથી તે કર્મફળ ચેતનાને જાણે છે, જેનાથી ભોગ સામગ્રી રૂપી કર્મનું ફળ મળે એવી જે ચેતના એટલે એવા જે પરિણામ જીવના, ચેતના એટલે જીવના પરિણામ. એને એને ખાલી જાણે છે, એને શ્રદ્ધે છે, અને એને ભેદ જ્ઞાનની યોગ્યતા થવાની કોઈ એનામાં પરિસ્થિતિ નથી. પરંતુ જ્ઞાન ચેતનાને જાણતો નથી. આત્મા જે જ્ઞાનમય તત્વ છે એમાં જ્ઞાનમય ભાવે રહી જવું, એવી જે જ્ઞાન ચેતના છે. ચેતના એટલે ચેતવું, અનુભવવું. જ્ઞાન પોતાના ચૈતન્ય સ્વરૂપને અનુભવે વેદે, એનું નામ જ્ઞાન ચેતના છે. અથવા આત્મા પોતાના જ્ઞાનમય સ્વરૂપમાં સાવધાન થાય, રાગની સાવધાની છોડીને અથવા રાગની ઉપેક્ષા કરીને શુદ્ધ ચૈતન્યની સાવધાની કરે, તે જ્ઞાન ચેતના છે. એ જ્ઞાન ચેતનાને તે જાણતો નથી, એને જાણતો જ નથી, ખબર જ નથી કે આવું કાંઈ હોય અંદરમાં. ઘણા વર્ષ પહેલા અહીંયા સ્થાનકવાસીના ઉપાશ્રયમાં અરજા આવેલા, ત્યાં જવાનું થયું. તેડવા આવ્યા હતા, કહેવાય આવો તમારે ત્યારે વાત કરવી છે. અપૂર્વ અવસરનો કાવ્ય કે સમજવું છે. કૃપાળુદેવનું વાંચતા હશે સ્થાનકવાસીમાં, અત્યારે કૃપાળુદેવનું ઘણું વંચાય છે, ડેરાવાસી કરતાં સ્થાનકવાસીમાં, અને દિગંબર કરતાં પણ સ્થાનકવાસીમાં અત્યારે કૃપાળુદેવનું ઘણું વંચાય છે. એટલે અપૂર્વ અવસર અમારે સમજવું છે. તો જરાક થોડોક સમય છે, એટલું પહેલેથી અમુક કડીઓ લ્યો એટલે કડી સમજીએ એમ. તો કે સર્વ ભાવ છે ઔદાસન્ય વૃત્તિ કરી. હા, ઉદાસન્ય વૃત્તિ એટલે શું એ સમજાતું નથી કે શું કીધું? દીક્ષા લીધી છે. ઉદાસીન સર્વભાવ છે ઉદાસીન વૃત્તિ કરી, એ સમજાતું નથી. જેટલા કોઈ શુભાશુભ ભાવ છે તેની ઉપેક્ષા કરીને એમ વાત છે. સર્વભાવ છે ઉદાસીન વૃત્તિ કરી, દેહ પણ કિંચિત મૂર્છા નવ જોયેલું. આમ શરીરને શુભરાગ કે શુભાશુભરાગથી ઉપેક્ષા કરીને પોતાના સ્વરૂપમાં સાવધાન થવું, એવો અપૂર્વ અવસર ક્યારે આવશે એમ કહેવું છે. હવે સામાન્ય ઉદાસીન જેવો શબ્દનો અર્થ ન આવડે, શું કરતા છે દીક્ષા લઈને આપણને કંઈ ખબર પડે એવું. એટલે શું છે કે જ્ઞાન ચેતનાને જાણતો નથી, એટલે જ્ઞાન ચેતના સ્વરૂપનું અનુભવન, અંતર્મુખ થવું, પરથી ઉપેક્ષિત ઉદાસીન થઈને અંતર્મુખ થવું, એ વિષયની કાંઈ ખબર ન મળે. ત્યાં લગી સાધના સર્વ દુઃખી, એ માર્ગાનુસારી હતા ને, એટલે અંદરથી નીકળે આ બધી વાતો, અંદરથી નીકળે. મૂળ વાત જૈનની છે. આત્માને ચિંતવવાની અને આત્માને અનુભવવાની મૂળ વાત જૈન દેવ જિનદેવ તીર્થંકર દેવથી નીકળેલી વાત છે. પછી અન્ય મતિઓ જેને જે ઠીક લાગ્યું થોડું થોડું હવે એમાંથી લીધું, અને થોડાને જાજુ કરવા ગયા હતા, એકાંત થઈ ગયો. ભગવાનની વાત સારી લાગી, આ વાત બહુ સરસ કરી, સમોસરણમાંથી પકડેલી વાત છે. પછી એ થોડાને જાજુ કરવા ગયા, એમાં એકાંત થઈ ગયો, માપ છૂટી ગયું એને. તેથી શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાન તેને નથી. શુદ્ધ જ્ઞાન ચેતનાને જાણતો નહીં હોવાથી શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાન તેને નથી. આત્માનો ધર્મ કેવો થાય કેવો હોય એનું શ્રદ્ધાન એને નથી. તે શુભ કર્મને જ ધર્મ સમજી શ્રદ્ધાન કરે છે, શુભ ભાવને અને શુભ કાર્યને ધર્મ સમજીને શ્રદ્ધાન કરે છે. પછી ક્રિયાકારની પકડ કરે, એ ક્રિયા ન થાય તો એને ફાવે નહીં. તેથી તેના ફળ તરીકે ગ્રહ સુધીના ભોગને પામે છે, એવો શુભભાવ કરીને નવમી ગ્રહ સુધી જાય. પરંતુ કર્મનો ક્ષય થતો નથી, એવા જીવને કર્મનો નાશ થાય નહીં. અને નિષ્કર્મ અવસ્થારૂપ મોક્ષ છે એની પ્રાપ્તિ ન થાય. આ રીતે સત્યાર્થ ધર્મનું શ્રદ્ધાન નહીં હોવાથી તેને શ્રદ્ધાન જ કહી શકાતું નથી, એને ધર્મ શ્રદ્ધા ન કહેવાય. મુનિની શ્રદ્ધાને ધર્મ શ્રદ્ધા ન કહેવાય એમ કે છે. કેમ કે એ સાચી શ્રદ્ધા નથી, ખોટી શ્રદ્ધા છે. કેમ ખોટી શ્રદ્ધા છે? કે એને શ્રદ્ધા એમ છે કે આ પુણ્ય કરવાથી હું સુખી થઈશ, પણ એને સાચું સુખ મળવા, આત્માનું સુખ મળવાનું નથી. ભૂલો પડી જશે, પુણ્યના સંયોગમાં ભૂલો પડી જશે, ને એવો ભૂલો પડશે, એવો ભૂલો પડશે કે ક્યાં જશે એના ભૂલો પડીને, એના પાપ કરીને એનું કાંઈ ઠેકાણું નહીં, એવું પુણ્યના ફળમાં થઈ જશે એમ કહે છે. આ પ્રમાણે વ્યવહારને ને આશ્રિત અભવ્ય જીવને જ્ઞાન શ્રદ્ધા નહીં હોવાથી નિશ્ચય નહીં વડે કરવામાં આવતો વ્યવહારનો નિષેધ યોગ્ય છે. એને તો વ્યવહારનો નિષેધ કરવો જોઈએ. જે જીવ આત્માનું શ્રદ્ધા જ્ઞાન કરતો નથી અને વ્યવહારને ને આશ્રિત એવા જે શુભ ભાવ કરે છે, જેનો કે વ્યવહાર ભલે હો, તો એને તો નિષેધવો જ જોઈએ. એના વ્રત નિયમ સંયમ, એના શાસ્ત્ર જ્ઞાન, એની જે કાંઈ ક્રિયા હોય તે બધાને નિષેધવી જોઈએ. તે નિષેધ યોગ્ય છે એમ કે એ નિષેધ યોગ્ય છે. અહીં એકનું વિશેષ જાણવું કે જો આ પણ જયચંદજી ખુલાસા બહુ કરે છે, આવાસની અંદર ખુલાસા કરે છે. અહીં એટલું વિશેષ જાણવું કે આ હેતુવાદરૂપ અનુભવ પ્રધાન ગ્રંથ છે. બે વાત કરી, એક તો કારણ કાર્યની ચર્ચા કરશે હંમેશા. આ ગ્રંથની અંદર જે કાંઈ મુદ્દો સામે આવશે એના કારણ કાર્યની ચર્ચા ચાલશે, એને હેતુવાદરૂપ કથન કહેવામાં આવે છે. જ્ઞાન પ્રવાદને હેતુ પ્રવાદને આવે છે ને અંગમાં, બધા અંગો જ્ઞાન પ્રવાદ અંગ, એમાં હેતુ પ્રવાદ પણ આવે છે. કારણ કાર્યની ચર્ચા બધે વાત, અને અનુભવ પ્રધાન ગ્રંથ છે, આત્માના અનુભવની વાત કરે છે. કારણ કાર્યની ચર્ચા કરતા કરતા આત્માના અનુભવની વાત આ ગ્રંથમાં ચાલી રહી છે. તેથી તેમાં ભવ્ય અભવ્યનો અનુભવની અપેક્ષાએ નિર્ણય છે, કર્મની અપેક્ષાએ નહીં, બીજી કોઈ અપેક્ષા એ નહીં. તેથી અહીંયા ભવ્ય અભવ્યને એનો જે નિર્ણય છે એ અનુભવની અપેક્ષા એ છે. એ અનુભવ શું કરે છે? શુભ ભાવને આત્મારૂપ અનુભવ કરે છે, એમાં એની શ્રદ્ધા છે, કે વિતરાગી ધર્મમાં એની શ્રદ્ધા છે, કે જે એમાં શુભ ભાવનો નિષેધ આવે છે. હવે જો આને અહેતુવાદ આગમ સાથે મેળવીએ, જેમાં કારણ કાર્યની ચર્ચા ન હોય, કારણ લાગુ પાડવું ન હોય, નિરપેક્ષ વાત લઈએ, હેતુવાદમાં સાપેક્ષ કારણને સાપેક્ષતાની ચર્ચા ચાલે, અહેતુવાદમાં કારણ કાર્યની કોઈ ચર્ચા નહીં. જેમ કે પર્યાયના ષટકારકો એ અહેતુવાદમાં જાય છે, કે પર્યાય જ કારણ ને પર્યાય જ કાર્ય, પર્યાય જ કર્મ ને પર્યાય જ કરતા, પર્યાય જ અધિકરણ ને પર્યાય જ સંપ્રદાન ને પર્યાય જ અપાદાન. તરફ ઉઠે એમાં પર્યાય ને પર્યાય, એક પર્યાય બીજી પર્યાય ને તો પર્યાય આપે નહીં, ત્યારે પર્યાય સંપ્રદાન એટલે પર્યાય આપે કેવી રીતે ને પર્યાય લે કેવી રીતે, એક જ પર્યાયમાં વાત છે. એ વાત સમજાણી નહીં, ન સમજાણી એટલા માટે કે તમે હેતુવાદથી વિચારો છો, માટે અહેતુવાદથી વિચારો, પર્યાય ને પર્યાયનું કોઈ બીજું કારણ છે નહીં. આ તો જૈન દર્શન છે, હેતુવાદની પણ ચર્ચા કરે અને અહેતુવાદની પણ ચર્ચા કરે. કારણ કાર્યના નિયમોની ચર્ચા એટલી બધી છે જૈન દર્શનની અંદર, એટલી બધી છે કે જગતના કોઈ સાહિત્યમાં એ ચર્ચા નથી. એ જ જૈન દર્શન પાછા એમ કહે છે કે કેટલીક વાતો એવી છે કે જેમાં કારણ કાર્યનો કોઈ નિયમ નથી, જાઓ નિયમ નથી, શું કારણ કાર્યનો કોઈ નિયમ નથી, એક જીવ અનંતકાળ નિગોદ માં રહ્યો, એક જીવ જે રહ્યો અનંતકાળ નિગોદ માં, મનુષ્ય થઈને મોક્ષમાં પાકી ગયો. બીજા અનંત જીવો અનંત પરિભ્રમણમાં, અનંતવાર મનુષ્ય થયા, અનંતવાર જૈન ધર્મમાં આવ્યા, સમવસરણમાં અનંતવાર આવ્યા, તીર્થંકરને પૂજા, તીર્થંકરની પૂજા ભક્તિ કરી, કાંઈ હજી રખડપટ્ટીમાંથી નીકળવાનો વારો આવતો નથી, હજી પરિભ્રમણ ચાલુ નથી, ચાલુ ચાલુ નથી, ચાલુ. શું હેતુ છે આની પાછળ? જો આનો નિયમ હું સુવાનો નિયમ ગણો, કાંઈ નહીં. કારણકારીનો કોઈ નિયમ પણ નથી, નિયમ પણ છે ને નિયમ પણ નથી, બધી વાત છે. હેતુવાદથી ચર્ચા પણ થાય ને હોય, હેતુમાંથી કાંઈ લેવા કાંઈ નહીં, કારણકારીની કાંઈ ચર્ચા નહીં એની. એટલે લોકો નથી સમજાતો એનું કારણ છે. બુદ્ધિ મારા તો કારણકારીની ચર્ચા કર્યા વિના કરી શકે નહીં, અને કારણ ગોતું જડે નહીં એટલે મૂંઝાય, કારણ ગોતું જડે નહીં એટલે મૂંઝાય. એવું પણ છે, આત્માનો સ્વભાવ જ્ઞાન શું કરવા ભાઈ? આત્માનો સ્વભાવ જ્ઞાન એનું શું કારણ? જળનો સ્વભાવ જ્ઞાન શું કરવા નહીં જો કયો? કે એ હેતુવાદમાં ન આવે, એ અહેતુવાદમાં એ આવે. એ સ્વભાવને કારણ કાર્યની ચર્ચા હોઈ શકે, એ ચર્ચા જ સ્થાને છે. આવું બધું ઘણું છે આની અંદર. હવે જો આને અહેતુવાદ આગમ સાથે મેળવીએ તો અભવ્યને વ્યવહારને ના પક્ષનો સૂક્ષ્મ કેવળી ગમ્ય આશય રહી જાય છે, કે જે છદ્મસ્તને અનુભવ ગોચર પણ થતો નથી એને પોતાને પણ પકડાય. જો ને આપણે એમ કે કોઈ જીવ અભવ્ય શું કરવા? એનું શું કારણ? અનાદિથી અમુક અનંતા જેવો અભવ્ય છે એવું શું કરવા? એનું શું કારણ? એને શું કારણ હોય? કારણ વારણ કાંઈ છે નહીં. તો કે બીજા અનંતા ભવ્યો છે એ અભવ્યની ડોકે બાંધે એવા છે, કે અભવ્યને પણ ટપે એવા છે. ડોકે બાંધે એનો અર્થ શું છે? કે અભવ્યથી પણ વધી જાય એટલે એટલે એવા એના પરિણામો હોય. હં, એવા અનંતા જેવો છે એ ભવ્ય હોવા છતાં શું કરવા? આમ કરે ચાલો પ્રશ્ન શું પૂછે? એ તો ભવ્ય છે, ભવ્ય હોવા છતાં એવું શું કરવા કરે? એ તો પામવાને લાયક છે, તારે તો પામી જાય. કોઈ કારણ ફારણ છે નહીં, એને કોઈ કારણ જ નથી. તો કે એનું તાત્પર્ય શું પણ આ બધી વાતનું? તો કે તું કરી લે જલ્દી, હે, કે તું પોતે હવે આ બધી વાતો સાંભળીને તું ઝપટ કર, શીઘ્રતાથી તારું કામ તું કરી લે, આવી તક ફરી ફરીને નહીં મળે. આ એનું તાત્પર્ય છે. અભવ્ય જીવને વ્યવહારને પક્ષનો સૂક્ષ્મ આશય રહી જાય છે. ઈરાદો, આશય એટલે ઈરાદો. આ સ્વભાવ, આ સ્વભાવ કરવા જેવો છે ને છોડવા જેવો નથી, કરવા જેવો છે ને છોડવા જેવો નથી. એના વગર ન ચાલે, એના વગર ન ચાલે, એના વગર. બાકી બધી વાતો ગમે એટલી પણ સુભાવ વગર ચાલે. બહુ સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ પક્ષમાં રહી જાય છે, કે જે કેવડી ગમ્ય હોય છે એને ખબર પડે નહીં, બીજાને ખબર પડે નહીં, એવો સૂક્ષ્મ પક્ષ રહી જાય છે. કે જે છદ્મસ્તને અનુભવ ગોચર નથી પણ હોતો, આ એક ચર્ચા એવી છે, એવી વાત છે. કે જે જ્ઞાનીઓને ખ્યાલમાં આવે છે પણ બીજાઓને ખ્યાલમાં આવતો નથી, એટલે જ્ઞાની આવી વાત કરે છે. તો સાવ ખ્યાલમાં ના આવે તો આ વાત કરી શું કરવા? જ્ઞાની જયચંદજી પોતે આવી વાત કરે છે, એનો અર્થ એવો છે કે વ્યવહારને એનો સૂક્ષ્મ પક્ષ રહી જાય. આના ઉપર તો આપણે ગુરુજીએ બહુ સરસ વ્યાખ્યાનો કરેલા છે. વસ્તુ વિજ્ઞાન સાર, વસ્તુ વિજ્ઞાન સાર બહુ નાનું પુસ્તક છે, બહુ પહેલાં ગુરુદેવના પ્રવચનોનું પ્રગટ થયેલું છે, એમાં આ વાત બહુ સરસ લીધી હતી. તો સર્વ સર્વમાં વાંચેલું એ પુસ્તક, પંગડ આવવાનું હતું ત્યારે. વસ્તુ વિજ્ઞાન સાર કરીને નાનું ગુરુજીના એક બે પ્રવચનો છે. પણ વ્યવહારને એનો સૂક્ષ્મ પક્ષ કેવડી ગમ્ય રહી જાય એવું પણ બને છે અને અભવ્યને એવું બને છે. નહીતર તમે અભવ્યની ક્રિયા જુઓ, કોઈ કરી ન શકે અત્યારે એવી જે મુનિપણાની ક્રિયા અને એવો કશાયની મનતા, ગ્રેવિક જાય કે એમ જેમ જાય નહીં, અત્યારે કોઈ એવા પરિણામ મન કશાયના થાય નહીં. એને રહી ગયું હું, અંદરમાં પક્ષ રહી ગયો, વજન રહી ગયું. ક્રિયા પાળે છે ખોટી છે નાના, જીનો તો વ્યવહાર પાળે છે. જૈન શાસ્ત્રો વાંચે છે અને જીનેન્દ્ર દેવે જે મોક્ષ માર્ગની ક્રિયા મુનિને કહી એવી જ પાળે છે, જરાય અતિચાર દોષ કર્યા વિના. રહી ગયું શું, વાત તો સાચી કરી, વજન રહી ગયું. શું પક્ષ એટલે, પક્ષ એટલે શું, વજન રહી ગયું. અનાદિથી જીવને રાગની એકત્વ બુદ્ધિ છે અને એમાં એના ઉપર રાગ ઉપર વજન ગયું. ભાઈ એકત્વ બુદ્ધિ માટે કે દેવશે, એકત્વ બુદ્ધિ હજરબંધ થઈ જાય ઉલટાની, ભલે સૂક્ષ્મ હોય પણ નીકળે એવી નથી. સૂક્ષ્મ છે માટે નીકળી જાય એમ નથી. આવે છે ને કાટ લાગે છે, બોટ નટ ઘણી વાર ટાઈટ થઈ જાય છે ને ચોમાસામાં, અંદર કાટના પરમાણુ કેટલા સૂક્ષ્મ હોય. આમ તો કાટનો ભૂકો કરો તો ફાઇન મેસ હોય છે, પરમાણુ અંદર જગ્યા બોટ ને ફૂલ ટાઈટ કરેલા હોય. કેવા, જયારે એને નટને ટાઈટ કરે તો ફૂલ ટાઈટ કરે, જલ્દી ન નીકળે એટલા માટે. એની અંદર જગ્યા ન હોય છતાંય તેને અંદર કાટ લાગે એટલે એ પરમાણુ કેટલા સૂક્ષ્મ હોય તો લાગે. પછી એને ખોલવું હોય ત્યારે પરસેવો ઉતરી જાય. સૂક્ષ્મ હોય તો પણ જામ થઈ જાય એમ અહીંયા વ્યવહારને ને રાગની એકત્વ બુદ્ધિ ઉલટાની જામ થઈ જાય. ક્રિયા કરવા જાય ત્યાં ઉલટાની જામ થઈ જાય. એને ખબર પડે નહીં કેવળી ગમ્ય છે, એટલું સૂક્ષ્મ કે કેવળી ગમ્ય છે, એને છોડવું મુશ્કેલ પડે અને મોક્ષ માર્ગમાં પામવું ઘણું મુશ્કેલ પડે. એટલે બહુ જ મહત્વની વાત એ કરી છે આ જગ્યાએ કે ક્યાંય પણ રાગનો ભૂલે ચૂકે પક્ષ કરીશ, રાગનો પક્ષ ન કરીશ, બહિર્મુખ પરિણામનો પક્ષ ન કરીશ, એનું ખેંચીશ નહીં ક્યારે. કેમ કે સૂક્ષ્મ રહી જાય તો મુશ્કેલ છે, તા તો થોડ છે, સૂક્ષ્મ રહી જાય તો પણ મોક્ષ માર્ગથી વંચિત રહી જાય છે, પામે નહીં મોક્ષ માર્ગને, એવી વાત છે. બહુ જ સાવધાની અને દરકાર કરવાની વાત આવે છે આની અંદર. એવું જ છે. બીજો એક દ્રષ્ટાંત, કૃપાનુદેવે એમ કહ્યું કે ઉપદેશ બોધ પરિણામ્યા વિના સિદ્ધાંત બોધનું ગ્રહણ થાય નહીં. તો ઉપદેશ બોધની અંદર કર્તવ્ય અને અકર્તવ્યનો વિષય ચાલે છે. પરિણામમાં આમ થવું જોઈએ અને આમ એવી પર્યાયની બધી વાતો ચાલે ઉપદેશમાં. મિથ્યા દ્રષ્ટિ હોય, પર્યાય બુદ્ધિ હોય અને પર્યાયની વાતોમાં ખૂબ રસ લઈએ અને પર્યાય બુદ્ધિ દ્રઢ થાય તો ઉલટાનો એ સિદ્ધાંત બોધથી દૂર ગયો જાય. જ્ઞાની તો એમ કે છે કે ઉપદેશ બોધ ગ્રહણ થયા વિના સિદ્ધાંત બોધ તને પરિણમ છે જ નહીં. એમાં બીજી બાજુ આમ ભૂચ મારો, આની કોને આમ ભૂચ મારી દીધું, અમારે જવું ક્યાં. એક શબ્દ એમણે વાપર્યો છે માર્મિક, સિદ્ધાંત બોધ ને કારણભૂત એવો ઉપદેશ બોધ પરિણમ્યા વિના. શું શબ્દ વાપર્યો છે, સિદ્ધાંત બોધ ને કારણભૂત એવો ઉપદેશ બોધ પરિણમ્યા વિના સિદ્ધાંત બોધ પરિણમે. તે ઉપદેશ બોધ તો અન્ય મતમાં છે અને જૈન મતમાં છે. ઉપદેશ બોધ તો બધી જગ્યાએ છે, બધા ઉપદેશ આપે છે, પણ જૈન દર્શનમાં ઉપદેશ બોધ છે સિદ્ધાંત બોધ ને કારણભૂત છે. ત્યારે અન્ય મતમાં ઉપદેશ બોધ છે જૈન દર્શનના સિદ્ધાંત બોધ ને બિલકુલ કારણભૂત નથી. આ મોટો ફેર છે, આ બધી શરતાઓ વિચારવા જેવી છે. નહીતર આમ કરવું આમ ન કરવું, આમ કરવું આમ, એટલે પરિણામનું અવલોકન કરવાની વાત આવે. પરિણામ ઉપર વજન કેટલું જ આવવું જોઈએ. જો પરિણામ ઉપર વજન રહી જાય તો ભલે શુદ્ધ કરવાના ઈરાદાથી વજન રહી ગયું, શુદ્ધ કરવું એ સારું ખરાબ થોડું છે, પરિણામ શુદ્ધ થાય વાત સાચી છે, પણ વજન દેવાની મર્યાદા છે. પર્યાય કે જે વ્યવહાર નહીં નો વિષય છે એના ઉપર વજન દેવાની મર્યાદા છે, એ મર્યાદામાં રહીને વાત કરતો, નહીંતર એકાંત થઈ જશે અને વ્યવહાર નહીં નો પક્ષ રહી જશે ધર્મ પામવા ને નિર્દ્રવ દ્રષ્ટિ નહીં પ્રગટ કરવાની, એવું છે. માત્ર સર્વજ્ઞ દેવ જાણે છે આવી જે સૂક્ષ્મ ભૂલ છે એને, માત્ર સર્વજ્ઞ દેવ જાણે છે એ રીતે કેવળ વ્યવહારનો પક્ષ રહેવાથી એને સર્વથા એકાંતરૂપ મિથ્યાત્વ રહે છે, એ પક્ષ રહેવાથી મિથ્યાત્વ છૂટતું નથી, મટતું નથી. અભવ્યને આ વ્યવહારના પક્ષનો આશય સર્વથા કદી પણ મટતો જ નથી. આશય એટલે શું? કે કેન્દ્ર સ્થાનમાં, લક્ષ્મણના કેન્દ્રમાં એ વાત રહી જાય, આ છોડાય નહીં, આ કરવું જ જોઈએ, આ હોવું જ જોઈએ, આના વગર ચાલે નહીં, આનાથી આમ થાય, આ કારણને બાકી કાર્ય, આ કારણને આ કાર્ય, આશય છે અભિપ્રાય. પણ કેવો અભિપ્રાય? કે એનું લક્ષ્ય, એનું કેન્દ્ર સ્થાન એને છૂટે, એટલે મુમુક્ષુ જીવ પણ હવે અહીંયાથી એવી રીતે લઈ શકાય કે મુમુક્ષુ જીવને હજી શુદ્ધતા પ્રગટી નથી, વિતરાગતા પ્રગટ થઈ નથી, તો એ પરિણામ કરશે, એમાં શુભ ભાવ ઘણા થશે, પણ એનું વજન ક્યાંય રહેવું જોઈએ? એનું વજન શ્રદ્ધા કેટલી, મિથ્યા શ્રદ્ધા કેટલી પાતળી પડી, અને યથાર્થ પ્રયોજનભૂત સમજણ અને જ્ઞાનનો કેટલો વિકાસ થયો? આ શ્રદ્ધા જ્ઞાન ઉપર એનું વજન જાવું જોઈએ, શુભા ઉપર નહીં. આ એક ધ્યાન રાખવા જેવો વિષય છે કે જેથી પહેલેથી જ શુભાવનો પક્ષ રહે ને એને પહેલેથી જ ગૌણ કરતો જાય. ગમે એટલા સારા શુભાવ આવે ને, એમાં શું થઈ ગયું, એમાં શું થઈ ગયું, મારું શ્રદ્ધા જ્ઞાન નિર્મળ થઈને મારે સમ્યક દર્શન પામવું, સમ્યક જ્ઞાન પામવું, એમ એનું વજન હોવું જોઈએ, તો અમુક શું બચે, નહીં તો રૂલમાંથી ચૂલમાં પાછો કસાતા વાર લાગે નહીં.